તારીખ 9/11/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 267 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 211
પ્રથમ પ્રશ્ન ચાલે છે. વેદજ્ઞાનના વિષયમાં સ્પષ્ટીકરણ આપ્યું છે કે પરદ્રવ્ય અને રાગથી વેદજ્ઞાન થવું જોઈએ. ગુણ પર્યાયના ભેદો જાણવાના વિષય છે અને એ ભેદો ઉપરથી અભેદને ઓળખીને ભેદનું જ્ઞાન અભેદને સાધવાનું સાધન થવું જોઈએ. જાણવું કે આ ગુણ છે પહેલી લીટીથી, આ પર્યાય છે તેણે એટલે પોતે જાણવું ગુણ આવો છે, આ ગુણ છે, આ શક્તિ છે, આ પર્યાય છે, અવસ્થા છે, સવળી છે કે અવળી છે. પણ વિકલ્પમાં રોકાવાનું કાંઈ પ્રયોજન નથી, જાણવાનું પ્રયોજન છે. જાણવું એક વાત છે, વિકલ્પમાં રોકાવવું તે બીજી વાત છે. ભેદને જાણ્યા માટે ભેદ વિકલ્પ થયો એમ પણ નથી, કેમ કે અભેદ અનુભવમાં પણ ભેદનું જ્ઞાન થાય છે. ભેદ તો આખી વસ્તુનું અભેદનું જ્ઞાન કરાવવા માટે છે. આપણને કોઈ એમ કે આ કાપડનો એક તાકો છે, તમારે એનો ઉપયોગ કરવો હોય તો કરો, ત્યારે તાકો છે, કેટલું કાપડ છે એની અંદર એમ પૂછવું પડે. ઉપયોગ કરવો હોય તો કાપડનો તાકો છે એ બરાબર છે, અભેદપણે તો તાકો જ છે, કેમ કે એની અંદર ટુકડા નથી. એનો અર્થ તાકો છે, એનો અર્થ શું છે કે પીસ નથી, એની અંદર પીસીસ નથી. પૂછવું પડે ઉપયોગ કરતી વખતે કે ભાઈ કેટલું કાપડ છે એની અંદર, તો કે 20 મીટર. કેટલું? 20 મીટર. તો 20 મીટર એનો ભેદ થયો, લંબાઈનો ભેદ થયો. શું પછી કે ભાઈ કેવું કાપડ છે, તો કે આ કાપડમાંથી બેડશીટ સારી બને, સુતી બુસ્કોટ સારો બને, ફલાણું સારું બને, ફલાણું સારું બને, એટલે કે સિવાય બીજું ન બને. એટલે એની ક્વોલિટીનું નક્કી થાય, કેટલું જાડું પાતળું છે, એ પણ એક ભેદ થયો. પછી સૂતરનું છે કે સિન્થેટિક છે, એ પણ એક ભેદ થયો. રંગીન છે કે સફેદ છે, એ પણ એક ભેદ થયો. આ બધા ભેદોથી કાપડને જાણ્યું ત્યારે આખો સમગ્રપણે આખો તાકો કેવો છે એ સમજાઈ ગયો. શું સમજાણું? પહેલા તાકો સામાન્યપણે સમજાયો હતો કે ભાઈ આ કાપડનો એક તાકો છે. હવે જ્યારે બધા પડખેથી જ્યારે એને જાણ્યો બધા ભેદોથી, ત્યારે સમગ્ર રૂપે તાકાનું રૂપ સમજાઈ ગયું કે આનો ઉપયોગ કરવો હોય તો કેવો થાય. તો જેટલા ભેદો છે એ કાપડના અભેદ તાકાને સારી રીતે સમજવા માટે નક્કી થયા, સાધન થયા ને. ભેદો છે એ સાધન થયા. એવી રીતે આ ગુણ છે, પર્યાય છે, એ આખી વસ્તુ સમજવા, આત્માને સમજવા માટેનું સાધન છે. પછી વિકલ્પમાં રોકાવાનું જરૂર નથી. પહેલા જાણતી વખતે ભલે તમે ભેદોને જાણો, પણ ભેદોને જ જાણ્યા કરો વર્ષો સુધી, એમ નહીં થયું. પછી એનો ઉપયોગ શું થાય છે એટલું જોવાનો છે. નો ઉપયોગ થાય ત્યારે કઈ ભેદને અવલંબવાની જરૂર નથી. એ ખબર પડી ગઈ છે કે ભાઈ આ તકામાં આટલી આટલી વિશેષતાઓ છે, માટે એનો આ ઉપયોગ ગમે ત્યારે આપણે કરી શકીએ. એમ ગુણપર્યાયથી જાણી લીધી વસ્તુને પછી એનું કોઈ પ્રયોજન નથી. જાણવાનું પહેલાં પ્રયોજન હોતું એટલા માટે કે એ વિષયમાં મિસકોન્સેપ્ટ ન થાય, અથવા એનો ગુણપર્યાયનો સદુપયોગ કેવી રીતે થાય એટલું વિચારવાનું છે. ઉલટા સુલટા પણ કેમ ન થાય એ બધું સમજવા માટે વાત છે. એટલું જાણવાનું પ્રયોજન છે, પણ ભેદમાં રોકાવાનું પ્રયોજન નથી. પછી પોતે પોતામાં સ્થિર થાય એનો ઉપયોગ શું, કે સ્વરૂપમાં સ્થિર થવું તે એનો ઉપયોગ થયો. વસ્તુને જાણી ગુણપર્યાયથી ઉપયોગ શું કર્યો, કે સ્વરૂપમાં સ્થિર થવું, એમાં વિશ્વાસ કરવો, એનો અનુભવ કરવો, એમાં લીન થવું. પોતે સ્થિર થાય તો સહાનુભૂતિ પ્રગટ થાય છે. ઊંચામાં ઊંચો શુભ ભાવ પણ વિભાવ છે. ઊંચામાં ઊંચો એટલે કેવો ઊંચો, કે આત્મ સ્વરૂપનો વિકલ્પ છે એ પણ શુભ ભાવ છે. શુભ અને અશુભ ભાવ ચારિત્ર ગુણની પર્યાય છે, વિકલ્પ પણ ચારિત્ર ગુણની પર્યાય છે. એ ગમે એટલો સારો હોય, શુભમાં પણ એની ડિગ્રી છે. અશુભથી શુભ બેટર છે, સારું છે, પણ શુભમાં પણ એની ડિગ્રી છે. જેમ કે કોઈ ગરીબ માણસને કપડાં આપે છે, દવા આપે છે, શું દવાખાનામાં દાન આપે છે, પાણીના પરબ બંધાવે છે, પાણીનો કૂવા ખોદાવે છે, શુભ ભાવ છે, લૌકિક શુભ ભાવ છે બધા. પછી એ શુભ ભાવ વધારે સારા થાય એટલે ધાર્મિક ક્ષેત્રના શુભ ભાવ થાય. ધાર્મિક ક્ષેત્રની અંદર પણ કુદેવ અને સુદેવ એમ બે પ્રકારે શુભ ભાવ થાય છે. અન્ય મતીઓને શુભ ભાવ થાય છે પોતાના દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેને, જૈન મતીઓને પણ પોતાના દેવગુરુ શાસ્ત્રના ભાવ થાય છે. એમાં પણ જે અન્ય મતીના કુદેવ પ્રત્યેના છે એના પણ સંત મહાત્માઓ હોય છે, એના પ્રત્યે પણ લોકોનો શુભ ભાવ થાય છે. આ બાજુ સમ્યક દ્રષ્ટિ આદિ હોય છે એના પ્રત્યે પણ ભાવ થાય છે. ઓલા શુભ ભાવ કરતા આ શુભ ભાવ ઘણા ચડી જતા છે. એમાં પણ બે ભેદ છે, ઓખસંજ્ઞા એ પણ શુભ ભાવ થાય છે અને ઓળખાણ પછી પણ શુભ ભાવ થાય છે. તો ઓખસંજ્ઞા એ થાય છે એના કરતા ઓળખાણ પૂર્વકની ક્વોલિટી જુદી છે. પછી એ શુભ ભાવની ટૂંકી કક્ષા ક્વોલિટી આગળ વધે છે ત્યારે પોતાના સ્વરૂપ સંબંધીના વિકલ્પો છેલ્લે ચાલે છે. એ ઊંચામાં ઊંચા શુભ ભાવ છે. પણ એ શું છે, બધા વિભાવ છે, એ કોઈ આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ નથી એટલે પોતાનું સ્વરૂપ નથી, એ પરતત્વ છે, ફોરેન એલિમેન્ટ. આત્માનું સ્વરૂપ નથી, પોતાનું સ્વરૂપ નથી, એ તેથી તેનાથી પોતાને જુદો પાડે છે. વેદજ્ઞાનમાં એને જુદો પાડે છે, જુદો છે માટે જુદો પાડે છે, જુદું તત્વ છે માટે જુદું અનુભવવું જોઈએ એ સમ્યક છે. જુદાનો જુદાપણે અનુભવ તે સમ્યક છે. પછી જાણે છે કે પર્યાય તે અંશ છે અને ગુણ તે પણ એક એક ભેદ એક એક ભેદ રૂપે છે તેમ જાણી લઈએ છે, અને પોતાના ગુણ પર્યાયને અંશને પણ અવયવોને જાણે છે, અને અખંડ સામાન્ય ચૈતન્ય ઉપર દ્રષ્ટિ દે છે. એ બધું ભેદોને જાણીને છેવટે અભેદ ઉપર દ્રષ્ટિ આવે છે, અને એ દ્રષ્ટિ દેતા વિશેષ પર્યાયો પ્રગટ થાય છે, એટલે શુદ્ધ અને નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે, શાંતિની પર્યાયો પ્રગટ થાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટે છે અને જ્યારે પોતાના અખંડ ચૈતન્ય ઉપર દ્રષ્ટિ જાય છે ત્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટે છે. શ્રદ્ધા પણ આત્માની, જ્ઞાન પણ આત્માનું અને દીનતા પણ આત્માની. સર્વગુણાસ્તે સમ્યક્ત્વ, આ કૃપાળુ દેવે આ વાત લીધી છે. સર્વગુણાસ્તે સમ્યક્ત્વ, સર્વગુણાસ્તનો અર્થ શું થાય છે અહીંયા? કે જ્યારે સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે ત્યારે આત્માના અનંત ગુણોમાંથી જેટલા ગુણો વિભાવ પર્યાયે પરિણમતા હતા તેનો ગુણસ્થાન અનુસાર સંભવિત અંશ શુદ્ધ રૂપે પરિણમવા લાગ્યો. મલિનતા મટી, વિપરીતતા મટી અને શુદ્ધ રૂપે, અશુદ્ધતા મટીને શુદ્ધ રૂપે પરિણમવા લાગ્યો. પછી ચોથા ગુણસ્થાને એના પ્રમાણમાં, પાંચમા ગુણસ્થાને એના પ્રમાણમાં, છઠ્ઠા સાતમા ગુણસ્થાને એના પ્રમાણમાં બધા ગુણોના અંશો પ્રગટ થાય છે. આમ તો પરિણમન તો બધા ગુણોનું થઈ જ રહ્યું હતું, અહીંયા શુદ્ધ પરિણમન થાય છે, આંશિક શુદ્ધ પરિણમન થાય છે. એક સમ્યત્વ ગુણ અથવા શ્રદ્ધા ગુણ એ સંપૂર્ણ શુદ્ધ પરિણમે છે, બાકીના બધા ગુણો આંશિક શુદ્ધ પરિણમે છે. જ્ઞાન પણ અંશે શુદ્ધ છે, ચારિત્ર પણ અંશે શુદ્ધ છે, આનંદ પણ અંશે શુદ્ધ છે, બીજા ગુણો પણ અંશે શુદ્ધ પરિણમે છે. પૂરેપૂરા નહીં, બાકીના શ્રદ્ધા સિવાયના બાકીના ગુણો અમુક અંશે શુદ્ધ પરિણમે છે અને અમુક અંશે અશુદ્ધ પરિણમે છે. એમ બે શુદ્ધ અશુદ્ધનું મિશ્ર પરિણમન ચાલે છે. કેવું? શુદ્ધ અશુદ્ધ મિશ્ર પરિણમન ચાલે છે. અનુભવ પ્રકાશમાં એ વાત સમજાવવા માટે મિશ્ર ધર્મ અધિકાર નામનું પ્રકરણ એમણે લખ્યું છે. હા, એવા અનંતા ગુણો છે આત્મામાં, એવા અનંતા ગુણો છે કે જે વિભાવપણે પરિણમતા જ નથી. થોડાક ગુણો જ વિભાવપણે પરિણમે છે પણ એ મુખ્ય ગુણ છે. જેમ કે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પુરુષાર્થ આનંદ, આ પાંચ તો મુખ્ય છે. આનંદ અને શાંતિનું તો જીવને પ્રયોજન છે અને પુરુષાર્થ આધારિત છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તો મુખ્ય છે, તો આ પાંચ થી મતલબ છે. બાકી બીજા ગુણોથી ના પરિણમનથી મતલબ પણ જીવને નથી. એ શુદ્ધ શુદ્ધ પરિણમે છે તો ક્યાં જીવને ખબર છે? છે તો અનંતા, ગણી ન શકાય એટલા છે. ગણી ન શકાય એટલે કેટલા? કે માનો કે કોઈ ગણવા બેસે તો અનંત કાળ જાય તો પુરાનો પડે. ગણતા ગણતા અનંત કાળે પણ એનો છેડો ન આવે, કે હવે આ છેલ્લો ગુણ બાકી રહ્યો એ ગણી નાખીએ આપણે, એમ ન આવે. ગુરુદેવ એમ કહેતા. પણ એ બિયોન્ડ મેથેમેટિક સબ્જેક્ટ હોવાથી, અને મેથેમેટિક્સ ખાલી બ્રેઇન પાવરનો જ વિષય હોવાથી આ એની બહાર જવું પડે એવો વિષય છે. કેવ જ્ઞાનનો વિષય છે, છતાંય શ્રુત જ્ઞાનનો વિષય નથી એમ નથી. પરોક્ષપણે શ્રુત જ્ઞાનનો પણ વિષય છે. કેવળ જ્ઞાનમાં બધા પ્રત્યક્ષ છે અને શ્રુત જ્ઞાની 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 જે શ્રુત જ્ઞાની ભાવ શ્રુત જ્ઞાની છે એને સ્વીકારે છે, એ સમજીને સ્વીકારે છે. એમને ઉગે ઉગે સ્વીકારતા નથી, એની સમજણી યથાર્થ છે. એટલે તત્વાર સૂત્રમાં એ સૂત્ર લીધું છે ઉમા સ્વામી મહારાજે. કે જેટલો વિષય કેવળ જ્ઞાનનો છે એટલો જ વિષય મતિશ્રુતનો છે. જેટલો વિષય કેવળ જ્ઞાનનો છે લોકાલોક સદ્રવ એટલો જ વિષય મતિશ્રુત જ્ઞાનનો છે. સદ્રવને જાણે કે ન જાણે, કે જાણે શ્રુત જ્ઞાની, અને તો જ નિરૂપણ કર્યું છે. ફેર કેટલો, કે કેવું જ્ઞાન પ્રત્યક્ષ છે અને મતિશ્રુત પરોક્ષ છે. આદ્ય પરોક્ષમ પ્રત્યક્ષમ અન્યત છે, બે સૂત્ર છે. મોટે કર્યા છે કે નહીં તત્વાર સૂત્રના સૂત્રો? દિગંબરોમાં તો તત્વાર સૂત્રના સૂત્રો નાના નાના છે ને, એટલે મોઢે કરાવી દે. રોજ ગોખાવે, રોજ બોલવાના, મોઢે કરાવી દે. તત્વાર સૂત્રનો આધાર આપો તો ઘણા દિગંબરોને ખબર હોય. સમયસારમાં શક્તિઓ તો આ છે, એમાં છે. સમયસારમાં એ વિશે આવે છે. પહેલા બે આદ્ય એટલે પહેલા બે, એમાં વાકરણ વ્યાકરણ સંસ્કૃતમાં એક વચન, દ્વિવચન અને બહુવચન છે. દ્વિવચનનું પદ જુદું આવે, જ્યારે બીજી ભાષાઓમાં એક વચન અને બહુવચન એમ બે જ પદ છે. અહીંયા ત્રણ પદ છે. સંસ્કૃત વ્યાકરણ થોડું વિશાળ છે, બીજી ભાષાઓ કરતાં ઘણું વિશાળ છે. થોડું નહીં પણ ઘણું વિશાળ છે. શબ્દકોષ પણ એનો વિશાળ છે. સંસ્કૃત શબ્દકોષ બધી ભાષાઓ કરતાં વિશાળ છે. અત્યારે બનારસ હિન્દી હિન્દુ યુનિવર્સિટીમાં સંસ્કૃતનો ઓરિજિનલ શબ્દકોષ છે. એનું વજન કેટલું છે? 2000 કિલો, 2 ટન. કેટલું? 2 ટન છે. 2000 કિલો, 1 ટન એટલે 1000 કિલો. પુસ્તકનું વજન એ ડિક્શનરીને ફેરવવી હોય ત્યારે 8 મજૂર જોઈશે. 2 ટન ઉપાડી કોણ કહે? માણસ 25-50 કિલો ઉપાડે, 100 કિલો ઉપાડે. 2000 કિલો ઉપાડે કેવી રીતે? 8-10 મજૂર જોઈએ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવી હોય તો. એટલો મોટો શબ્દ બનારસ હિન્દી યુનિવર્સિટીમાં સંસ્કૃતની મોટી મોટામાં મોટી યુનિવર્સિટી છે. અને એમાં PhD સંસ્કૃત ભાષામાં થવું હોય તો એમાં જર્મનથી ડિગ્રી મળે છે. જર્મનીથી પાછી ઇન્ડિયામાં નથી મળતી, ભાષા ઇન્ડિયાની છે. પણ એ લોકો એટલા પારંગત છે સંસ્કૃતમાં. હા, જર્મન વૈજ્ઞાનિકો, જર્મન પ્રોફેસરો. આજે PhD સંસ્કૃતમાં થવું હોય તો ત્યાંથી ડિગ્રી મળે છે. વર્લ્ડમાં ડૉક્ટરની ડિગ્રી ઇન્ડિયામાં નથી મળતી સંસ્કૃત લેંગ્વેજમાં. તો સંસ્કૃતમાં એટલા વિદ્વાનો હજી બ્રાહ્મણોમાં છે એટલા હજી જૈનોમાં નથી. હજી બ્રાહ્મણોમાં જેટલા સંસ્કૃતના વિદ્વાનો છે એટલા જૈનોમાં નથી. બહુ ઓછા, ભાષા ઉપર બહુ ઓછું વજન છે સંસ્કૃતના, માગધી ભાષા ઉપર વિદ્વાનોમાં. ગુરુદેવની હયાતીમાં મેં અખિલ ભારતીય તીર્થ સુરક્ષા ટ્રસ્ટ શરૂ કર્યું. 15 ટ્રસ્ટીઓ છે એમાં. અમે આજે જયપુરના વિદ્વાનો તૈયાર થાય છે એ એના ખર્ચામાં થાય છે, એને એ ટ્રસ્ટની મૂડીના વ્યાજમાંથી થાય છે. પણ કરોડ કરોડનો એની અંદર, લગભગ 1 કરોડનો એની અંદર ફંડ છે, ફિક્સ ડિપોઝિટ. એના વ્યાજમાંથી વિદ્વાનો બને છે. એકચ્યુઅલી એ વિદ્વાનોની યોજના અમે ઘડેલી સંસ્કૃતમાંથી હિન્દી ગુજરાતી કરી શકે એવા વિદ્વાનો તૈયાર કરવા માટે ન કરી શક્યા. કરી નકારીના કામથી અંદર અંદરના વિચાર ભેદો, અને વિચાર ભેદોમાં પણ ખાસ કરીને જે પોલિટિક્સ ચાલે છે એ પોલિટિક્સ બધું બગાડે છે. જેમ દેશનું પોલિટિક્સ દેશનું કાર્ય બગાડે છે, એમ સંસ્થાનું પોલિટિક્સ સંસ્થાનું કાર્ય બગાડે છે.
હે,
આપણો અનુવાદ નથી કરતા, હા ડોનેશન પણ લીએ છે, અને ડોનેશન ન હોય એવા એવા છોકરાઓને પણ લીએ છે. જે છોકરાઓને ડોનેશન જેને આપવો હોય એ તો શું છે, સ્કીમ છે, પૈસા, હા પૈસા ભેગા કરવાની એ સ્કીમ છે. પણ એવું નથી કે ડોનેશન ન આવે તો એ વિદ્વાનોનું કાર્ય ન ચાલે, એવું નથી. પૈસા તો આ છે, પૈસા વધારવાનો એક મોટિવ હોય છે એની અંદર. એટલે એક સ્કીમ બહાર પાડે કે ભાઈ જેને દાન દેવું હોય વિદ્વાનો તૈયાર કરવામાં એ આટલું દાન દઈ શકે છે. પણ એવું નથી કે બધા વિદ્યાર્થીઓ ડોનેટેડ છે, એવું નથી. ત્યાં જેટલા દર વર્ષે ભણે છે બધા ડોનેટેડ જ ભણે છે એવું નથી. શું ડોનેટેડ કોઈ હોય છે, કેટલાક હોય છે, કેટલાક સંસ્થાના ખર્ચે પણ ભણે છે, અને સંસ્કૃત શીખવવામાં આવે છે. એમને સંસ્કૃત ના ક્લાસીસ ચાલતા હોય છે, એની ફીસ ભરીને ત્યાં મોકલવામાં આવે છે. કેમ કે તો અમે સંસ્થા જ ઊભી કરી છે, અને હું શરૂઆતના 2-3 વર્ષથી વિદ્વાનોને લેક્ચર આપવા પણ જતો કે ભાઈ અધ્યાત્મના આસ્પેક્ટ ઉપર તમે આવો, આધ્યાત્મિક નોલેજ કોણ આપશે, સંસ્કૃત તો આપણે ત્યાં સંસ્કૃત ક્લાસમાં મોકલશું, પછી શાસ્ત્રો શીખવવામાં તો બીજા વિદ્વાનો શાસ્ત્રો શીખવશે. શું વિદ્રોહી ગુણ પર્યાય બીજું દર વર્ષે એકાદ વખત, આમ તો એ લોકો 2 વખત બાંધ્યા હતા બંધનમાં, 2 વખત હતા કે તમારે દર 6 મહિને આવવું જયપુર, પણ હું એકાદ વખત જતો હતો. પણ વિદ્વાનો સંસ્કૃત ભણાવીએ છીએ, પણ અનુવાદ કોઈ કરતું નથી, ને કરાવતા પણ નથી, અને કરાવવાનો ઇન્ટેન્શન પણ નથી. એવું બધું છે, ખાસ એ મોટિવ ઉપર જ એ વિદ્વાનો તૈયાર કરવાનો મુખ્ય મોટિવ એ હતો. ફેલ ગયા, કે હજી કેટલાય ગ્રંથો આપણા એવા છે દિગંબર સાહિત્યમાં કે જેનું હિન્દીમાં પણ ભાષાંતર નથી. એવા ગ્રંથો છે એ સંસ્કૃત માધ્યમમાં જ પડેલા છે. અનુભવમાં આતે હૈ લેકિન ઉસકા ભેદ માલુમ નહીં પડતા, અભેદ રૂપ સે પૂરા આત્મા અનુભવ મેં આતા હૈ, કોઈ અંશ બાકી નહીં રહેતા અનુભવ મેં. સબ ગુણ કા પરિણમન પર્યાયમાં આતા હૈ તો ઉસ પર્યાય કા અનુભવ તો હોતા હી હૈ, લેકિન માલુમ નહીં પડતા. હા હા હા, પરિણમન હો રહા હૈ લેકિન પતા નહીં હૈ, પતા નહીં હૈ. આપ મીઠાઈ ખાયા ઇસકા મતલબ નહીં કે મીઠાઈ મેં ક્યા ક્યા ડાલા વો ભી આપકો પતા હૈ, લેકિન ખાને મેં તો સ્વાદ આયા કે નહીં આયા સબ ચીજ કા. 50 ચીજ ડાલી તો 50 ચીજ કા સ્વાદ આયા કે નહીં આયા, લેકિન કોણ કોણ 50 હૈ ઓર કોણ કોણ કા સ્વાદ કેસા હૈ વો આપકો માલુમ નહીં, હો સકતા હૈ કે નહીં હો સકતા હૈ, એસી વાત હૈ વો. હા બસ હું તો જીવનું પ્રયોજન સુખ દુઃખનું છે સંસારમાં કે મોક્ષમાં. સંસારમાં સાંસારિક કોન્સેપ્ટ છે એ પ્રમાણે બધા પ્રયત્નો કરે છે, મોક્ષ માર્ગમાં મોક્ષ માર્ગનો જે કોન્સેપ્ટ છે એ પ્રમાણે બધા પ્રયત્નો કરે છે, જે મોક્ષ માર્ગમાં આવવા માગે છે તે, જે સંસારમાં રહેવા માગે છે તે રીતે કામ કરે છે. પ્રયોજન તો બધાનું એક જ છે, સુખ જોઈએ, કેમ કે એ જીવનો સ્વભાવ છે, જીવનો એ સ્વભાવ છે, માટે જીવ માગે છે. જીવનો સર્વજ્ઞ સ્વભાવ છે એટલે બધું જાણવાની ઈચ્છા થાય છે, એટલે લોકો પુસ્તકો વાંચે છે, ટીવી જોવે છે, એથી વધારે પ્રત્યક્ષ દૂર કરે છે. કેમ કે એને બધું જાણવું એનો સ્વભાવ છે, એને ઈચ્છા રહ્યા કરે છે, જેમ સુખની ઈચ્છા રહ્યા કરે છે, બધું જાણવાની ઈચ્છા રહ્યા કરે છે. વૃદ્ધતા એનો સ્વભાવ છે એટલે બધાનું મુખ્ય રહેવાનું એને ગમે છે. 1000 માણસની સભા છે પણ મારી ખુરશી આગળ રહેવી જોઈએ, જીવનો સ્વભાવ છે. પછી નોરિયરી તો પુણ્ય અનુસાર છે પણ એને ઈચ્છા શું થાય, ફર્સ્ટ પહેલી હરોળમાં મારી ખુરશી હોવી જોઈએ, પહેલી હરોળમાં બેસવા વાળા પછી શું હોય કે મારી ખુરશી મિડલમાં રહેવી જોઈએ, છેડા ઉપર નહીં. બેંગ્લોરમાં આપણે સમયસરનું વિમોચન થયું ને કન્નડ ભાષામાં, ત્યારે અમે લોકો ત્યાં આવ્યા હતા. પછી પ્રોસેસન કાઢ્યું હતું સમયસરનું, પછી ટાઉન હોલની અંદર બેંગ્લોરમાં એનું ફંક્શન છેવટે વિમોચન કર્યું ત્યારે, તો બધા હાયર ડિગ્નિટીને બોલાવ્યા હતા. તો એ વખતે આ રામકૃષ્ણ હેગડે છે એ ચીફ મિનિસ્ટર હતા, પણ આ વીરેન્દ્ર હેગડેને બધાને બોલાવ્યા હતા, ધર્મસ્થળવાળા છે ને વીરેન્દ્ર હેગડેને લોકો બધાને, બધા હાયર ડિગ્નિટીવાળા ઘણાને બોલાવ્યા હતા, ધાર્મિક લોકોને અને પોલિટિકલ લોકોને. હા, તો પછી અંદર અંદર વાત થઈ હતી ભાઈ આ લોકો બધા આવ્યા, તો તમે બધું કેવી રીતે બધું ગોઠવું, તો કે પહેલાં સીધા તો મળે નહીં કે આપણે આમંત્રણ આપીએ તો એ કંઈક મારા પિયરને તમે મળી ગયો. શું કે મારા પિયરને તમે મળી ગયો. પછી આ વીરેન્દ્ર હેગડે માટે થોડી ચર્ચા ચાલી હતી. હા, ભાઈ અને પિયર પૂછે કે ભાઈ તમે કોને કોને ઇન્વાઇટ કર્યા છે, હાયર ડિગ્નિટીમાં કોણ કોણ વ્યક્તિઓ આવવાની છે, એમાં કઈ કઈ પર્સનાલિટીસ છે, તો કે આટલા આટલાને મેં ઇન્વાઇટ કર્યા છે અને આટલા આટલા આવવાની સંભવિતતા છે, તો કે બધાની સીટ કેવી રીતે ગોઠવાની છે, અમારા સાહેબને તમે ક્યાં બેસાડશો, પછી એમ યસ કરે કે તો પછી અમે તમારું આમંત્રણ સ્વીકારીએ છીએ. તમે એમ કહો તમારા અમારા સાહેબને તમે બોલાવો ને પછી તમે છેલ્લે બેહાડો, એવી રીતે અમારી તૈયારી અમારા સાહેબ ન આવે. આગળ બેસવું જોઈએ. તો એ આખી એમ માનો કે ટાઉન હોલના સ્ટેજ ઉપર 40-50 ખુરશીઓ હતી પહેલી પહેલીમાં, તો અમે લોકો છેડે હતા વિદ્વાનો, હું હુકમચંદી બે ક્યાં છેડે ઓલા બધા એને પહેલાં બેસાડવા પડ્યા. એ લોકો એની સીટ નક્કી કરેલી હતી, અમે ક્યાં સીટ નક્કી કરીએ નહીં, આગળ ગયો તો આગળ, પાછળ ગયો તો પાછળ, છેડે ગયો તો છેડે, ગમે ત્યાં બેસી જઈએ. એકચ્યુઅલ લેક્ચર અમારા સમયસર ઉપર લેક્ચર તો અમારા જ, ઓન ધી સબ્જેક્ટ લેક્ચર તો અમારા હતા. સબ્જેક્ટ ઉપર તો એ લોકો કાંઈ સમજે એવું હતું નહીં, પણ છતાંય અગ્રતા ઉર્ધતા આવી ચીજ છે કે જીવને સૌથી આગળ રહેવું છે અને જ્ઞાન સૌથી આગળ રહે છે. પહેલા જ્ઞાન જાણે બુદ્ધિ, રાગને જ્ઞાન જાણે ને પરને જ્ઞાન જાણે, પણ જ્ઞાન પહેલા પછી જ્ઞેય. એક કાળમાં હોવા છતાં પણ જ્ઞાન પહેલા ને પછી જ્ઞેય છે, પહેલા જ્ઞેય છે ને પછી જ્ઞાન છે એમ નથી આવતો. ઉર્ધતા ધર્મ છે, સમતા રમતા ઉર્ધતા એ સ્વભાવ છે જીવનો. એમ ભિન્ન ભિન્ન સ્વભાવો આગમથી ઓળખાય છે, શાસ્ત્રથી એ વાત ઓળખાય છે. અજાણ્યો માણસ પોતાનું સ્વરૂપ હોવા છતાં પણ પોતાના ભિન્ન ભિન્ન ગુણોને જાણતો નથી અને સમજતો નથી. શું છે, અમર સ્વરૂપે હોવાથી કોઈને મરવું ગમતું નથી, જોકે આત્મા મરતો પણ નથી, પણ કોન્સેપ્ટ સંસારમાં એવો છે કે આમાં જીવ મરી જાય છે. લૌકિક કોન્સેપ્ટ શું છે કે મરી જાય છે, ખરેખર કોઈ મરતું નથી. શું તો મરણ તુલ્ય દુઃખને અનુભવે છે, મરવું ગમતું નથી છતાં મરવું પડે છે, માટે એને મરણ તુલ્ય દુઃખ થાય છે. પણ અજર અમર સ્વભાવ હોવાથી જીવ એને ઈચ્છતો નથી,
હયાત રહેવા જ ઈચ્છા છે, એને
પર્યાય બુદ્ધિ છે, તો જે પર્યાય માં છે એ જ પર્યાય એને રહેવું છે. કોઈને પોતાની પર્યાય બદલીને કે પર્યાય છોડીને રહેવું નથી. પર્યાય બુદ્ધિમાં તો અનિત્ય છે, પર્યાય તો અનિત્ય છે, પણ નિત્ય રાખવા માંગે છે, કેમ કે પોતે નિત્ય છે, સ્વરૂપે નિત્ય છે. નિર્મળ શુદ્ધ હોવાથી એને શુદ્ધતા ગમે છે, એ બધું સુંદર હોવાથી એને સુંદરતા ગમે છે, બધે એમ જ છે. પૂજાવું પણ ગમે છે, કેમ કે પોતે ભગવાન છે, પવિત્ર હોવાથી એને પવિત્રતા ગમે છે, મલિનતા ગમતી નથી, એમ જ છે. હા, એથી ઉલટું કરે એટલે એનો કોન્શિયસ બાઇટ થાય, સીધી જ ના જ પાડે. સ્વભાવ છે એ રેઝિસ્ટન્સ પાવર છે, એને રેઝિસ્ટ કરે છે, પ્રતિકાર કરે છે, એમ નહીં એમ નહીં, છતાં પણ ઓવરટેક કરીને જાય છે, જાય છે તો દુઃખી થાય છે. જ્ઞાન પણ પરિણમે છે ને, વિવાનો સ્વભાવ બે અંશ છે એની અંદર. જે જ્ઞાન વેદન છે એ સ્વભાવરૂપ છે, જ્ઞાનમાં જે જ્ઞાન વેદન છે એ સ્વભાવરૂપ છે. પણ હું શરીરને વેદું છું ને હું ખાટું ખારું વેદું છું એવો જે અધ્યાસ છે, મિસકોન્સેપ્ટ છે, એ વિભાવ છે. પછી જ્ઞાનમાં અન્ય જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે એનો સ્વચ્છ નિર્મળ સ્વભાવ છે. પણ હું જ્ઞેયોને જાણું છું એમ જ્ઞેયનો અવલંબન આવે છે એનો વિભાવ છે. ત્યાં ને ત્યાં, ત્યાં ને ત્યાં સ્વભાવ છે, ત્યાં ને ત્યાં વિભાવ છે. સ્ફટિક નિર્મળ છે એનો સ્વભાવ છે, સ્ફટિકમાં જાય પડી એનો વિભાવ છે. જાય પડી ત્યારે નિર્મળતા નાશનો નાશ થયો નથી, નિર્મળતાને લઈને જ જાય પડી છે, બીજા પથ્થરમાં જાય ન પડે ત્યારે પણ નિર્મળતા એવી ને એવી છે. પણ એ નિર્મળતા આચ્છાદિત છે, હિડન છે, શું એટલે સ્ફટિક લાલ દેખાય છે, કાળો દેખાય છે, બાકી તો નિર્મળતાને લઈને જ દેખાય છે, નિર્મળતાનો અભાવ નથી થયો. એમ જ્ઞાન વેદનનો અભાવ નથી થયો, જ્ઞાનમાં નિર્મળતા છે, પ્રતિબિંબ ઝીલે છે અન્ય પદાર્થોનો, એના સ્વભાવનો અભાવ નથી થયો. વિભાવ વિભાવના સ્થાને છે, સ્વભાવ સ્વભાવના સ્થાને છે, મોજૂદ છે, અને એટલે જ ઓળખાય છે. ઓળખવાનો એ એક જ ફૂટિંગ સ્પેસ છે, પગ મૂકવાનો એક જગ્યા છે. માણસ નથી કે ભાઈ મને પગ મૂકવા દો ને પછી હું પહોંચી પડીશ. હા, મારે એક માણસ, ધંધાનો હોશિયાર માણસ હતો, નસીબનો કાંઈ આગળ નીકળ્યો, ગામડામાંથી સાવ હાથે પગે આવેલો, ભાવનગરના આજુબાજુના કોઈ ગામડામાંથી બજારમાં આવ્યો. એટલે પેલા એ બજારમાં પોતે ઘરાક તરીકે જતો હતો, એટલે કેટલાક વેપારીઓને ઓળખે, હવે પોતાના વેપારી તરીકે ત્યાં બેસતો હતો. એટલે કેટલાક વેપારી જેને ત્યાં ઘરાક તરીકે જતો, એને પૂછ્યું, ભાઈ મારે તો વેપાર કરવો છે, તમારે ત્યાં મને બેસવા દો ખરા? તો જેને જે આઈટમનો ધંધો હોય તો ન જ બેસવા દે, કોમ્પિટિશનમાં આવી જાય એટલે. એટલે જેને એ પોતાની આઈટમનો બિઝનેસ ન હોય એની પાસે એ ગયો, ભાઈ તમારે તો આ ધંધો નથી. બોલો, આ ધંધો હું તમારી દુકાને બેસીને શરૂ કરું તો તમારી બેઠક, તમારો ટેલિફોન અને તમારા સરનામાનો કોરસ્પોન્ડન્સમાં ઉપયોગ કરું, એની સામે મારા ધંધાની ટર્નઓવર ઉપર હું તમને આટલું કમિશન આપું. તમારે એડિશનલ તમારા ધંધા ઉપરની આવક થાય છે, મને બેસવાની જગ્યા આપો.
મારે બીજું કાંઈ નથી જોતું, ખાલી બેસવું છે, ટેલિફોન કરીશ અને મારા જે ક્લાયન્ટ ગ્રાહકો આવશે એની સાથે વાતચીત કરીશ. એ માણસ કરોડપતિ થઈ ગયો અહીંયા ભાવનગરમાં, ખાલી બેસવાની અનુપચંદ અનુપચંદ માનચંદ અમારા તો નાતી નાતી બંધુ બધા ને એટલે ઓળખો તમે, ગુજરી ગયા. એ તો બહુ ખોડ્યો માણસ, સાચું ખોટું બહુ કરે. એ વગર તો કઈ કરોડપતિ થી કઈ થવાય બી નહીં, પ્રમાણિકતાથી તો કઈ થોડું કરોડપતિ થવાય છે. એટલે શું છે, ખાલી પગ મૂકવાની જગ્યા મળે પછી માણસ આગળ વધે ને. એમ જ્ઞાનનો જે સ્વભાવ ખુલ્લો છે એ ઓળખવા માટે પગ મૂકવાની જગ્યા છે. તમે કેવું જ્ઞાન સુધી પહોંચી જઈ શકો, જો સ્વરૂપને ઓળખો તો કેવું જ્ઞાન સુધી પહોંચે. આપણે તો સિદ્ધાંતનું કામ છે, દ્રષ્ટાંત તો દ્રષ્ટાંત છે, સિદ્ધાંત આ છે એની અંદર. કેવું જ્ઞાન તમે પાક પકડી લ્યો સ્વરૂપને ઓળખો તો, એ નહીં પગ મૂકવાની જગ્યા પણ છે તમને. તમારી તાકાત હોય એટલું કામ કરો, શક્તિ હોય એ પ્રમાણે આગળ વધો. સર્વગુણાંશે સમ્યક્ત્વ, બધા ગુણોના અંશો પ્રગટ થાય છે સમ્યક્ત્વ થતા. ચૈતન્યમાં વિશેષ લીનતા થવાથી મુનિ દશા આવે છે, અને એ સ્વરૂપની અંદર લીનતા થતા પહેલા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને ધર્મની શરૂઆત થઈ, એ દશા વધતા વર્ધમાન થતા વિશેષ થવું એટલે વધી જતા મુનિ દશા આવે છે, અને અંતર્મૂર્તે નિર્વિકલ્પ દશા થાય છે. પ્રતિ અંતર્મૂર્ત, કોઈ અંતર્મૂર્ત ખાલી ન જાય કે જેમાં નિર્વિકલ્પ દશા મુનિરાજને ન થાય. એવી દશા એને મુનિ દશાનું ભાવલિંગ કહેવામાં આવ્યું છે. અંતર્મૂર્તે નિર્વિકલ્પ દશા થાય છે, સ્વરૂપમાં વારંવાર જામી જાય છે, સ્વરૂપમાં વારંવાર જામી જાય છે. એટલે જે ચોથા ગુણ સ્થાને સ્વરૂપમાં આવે છે એને એ દશાની ભાવના થાય છે. આ દશામાં જે આનંદ આવે છે એ આનંદ મુનિ દશામાં અંતર્મૂર્તે આવતો હોય તો એ દશા તો પ્રગટ કરવી જોઈએ મુનિને. પછી ભાવના થાય છે કે અંતર્મૂર્તનો વચમાં કટકો પડે એ હું કામનો, આનંદના ફુવારા છે પણ આ તો ઇન્ટરમિટન્ટ સ્ટાઇફન છે, વચ્ચે વચ્ચે બંધ થઈ જાય છે, વચ્ચે ચાલુ થાય પાછો બંધ થઈ જાય પાછો ચાલુ થાય. ઓટોમેટિક ફુવારા હોય ને એમ ઓટોમાઇઝેશન એવું છે એની અંદર. આનંદનો ફુવારો અંદરથી છૂટે પાછો બંધ થાય, પાછો છૂટે પાછો બંધ થાય, પાછો છૂટે પાછો બંધ થાય. એમને પોસાતું નથી એટલું રીતે, એમ કે જીવનો સ્વભાવ પૂર્ણ અખંડ હોવાથી એને આનંદ પણ અખંડ પૂર્ણ જ જોઈએ છે, સુખ પણ અખંડ પૂર્ણ જ જોઈએ છે, કેમ કે જીવનું સ્વરૂપ છે. અધૂરું ન પાસ પોસાય ને, અધૂરું પોસાય તો એ જીવ નહીં, એટલે થોડામાં રાજી થાય જીવ નહીં, કોઈ પર્યાયમાં સંતોષાય છદમસ્ત એટલે એને જ્ઞાની નથી ગણતા, એ દર્શનમાં વાળો ગણે છે, અજ્ઞાની ગણે છે, એ જળ છે એમ છે. જીવ તો એવો છે એને અધૂરું પોસાય નહીં. અને બારમાં સંપત્તિ લેવા જાય તો કોને અધૂરી જોઈ છે, કરોડપતિ અબજપતિ થયા પછી ધંધાના એના ધંધા શું કરવા હાલે છે, હજી જોઈ છે અને હજી જોઈ છે. બિરલાને 125 ફેક્ટરી 150 ફેક્ટરી ઇન્ડિયામાં ને આઉટ ઓફ ઇન્ડિયા બે જગ્યાએ થઈને કોઈ બધી હજી શું કરવા ચાલુ રાખે છે, હજી મેળવવું છે. કેટલા છે કે કરોડોના કરોડ અબજો છે તો હજી મેળવવું છે, હજી મેળવવું છે. કેમ કે અધૂરું પોસાતું નથી જીવ. કંપનીઓ બધી લિમિટેડ અને એની પોતાની ઈચ્છા અનલિમિટેડ. એ કંપની અનલિમિટેડ રહે છે, બધી કંપનીઓ લિમિટેડ કરે, પોતાની અંગત કંપની અનલિમિટેડ ચાલે. આ પરિસ્થિતિ છે. એટલે ત્યાંથી સ્વભાવ શોધે છે. પૂર્ણતાના લક્ષમાં આવેલો જીવ અવલોકનમાં સ્વભાવને પણ શોધે છે. સ્વભાવનો અપૂરો જિજ્ઞાસામાં આવે છે અને એવો સ્વભાવને શોધે છે, એવો સ્વભાવને શોધે છે. કેમ કે એને પૂર્ણ આનંદનો જોઈએ છે. એટલે કે જેમ લોકો પૈસા પાછળ ગાંડા થઈને કામ કરે છે, શરીર ખુવાર કરે છે, પોતાના સુખ સાધનોને પણ ગૌણ કરે છે, તાળ તડકો ભૂખ તરસ, ઊંઘવાના ટાઈમે જાગવું પડે, બધું થાય કે ન થાય, તો ત્યાં સ્વરૂપનો જિજ્ઞાસુ, પૂર્ણતાના લક્ષ્ય પછી સ્વરૂપનો જિજ્ઞાસુ સ્વરૂપની ખોજ એટલી કરે છે કે ખોજ કરતા 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 પોતે જ આખો ખોવાઈ જાય છે. હું ક્યાં છું એને ખબર નથી રહેતી. એટલે કે ખાવા બે તને ખબર ન હોય કે હું શું ખાઉં છું. જો ઓલામાં તે કામે લાગેલો હોય ને એનું ધ્યાન બીજું હોય તો ઘરે સારામાં સારી ચીજ બનાવી તને ખબર ન હોય મેં શું ખાધું. કેમ કે આ ખાતા ખાતા કોર્ડલેસ ચાલતો હોય, હેલો 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 ચાલતો હોય, બીજી બાજુ ટાઈમ થઈ ગયો હોય પાછો એરપોર્ટ જવાનો, એટલે એલો એલો કરતા કરતા ખાઈ લઈએ, ખાતા ખાતા એલો એલો કરી લઈએ, હું ખાધું ખબર ન હોય, કેટલું ખાધું ખબર ન હોય. એ જેમ ત્યાં જે પૈસાની દોડ પાછળ ખોવાય છે એમ અહીંયા એક વખત એથી વધારે ફોર્સથી જે આત્મા પાછળ, આત્માની ખોજ પાછળ ખોવાય છે એને આત્મા જીડ્યા વગર રહેતો નથી અને એમ થયા વગર આત્મા જોડતો નથી કોઈને. એવો સૂક્ષ્મ સ્વભાવ છે, આ એનો નિયમ છે. એટલી ખોજ ઉપડવી જોઈએ. હા, ઓલા બારમાં છે ને, અંદરમાં, અંદરમાં જ અવલોકે છે કે મારું પરમેશ્વર પદ અને એ કેવું એ મને ખબર નથી. જેના અવલંબને સાદી અનંતકાળ કેવળ જ્ઞાનને પરમાનંદ રહીએ એવું જે મારું સ્વરૂપ એની જ મને ખબર નથી. ત્રિલોક પૂજક છે અમુક પત્તો નથી આપણને કહેવાય છે. હા શું ગોતે છૂટકો, ગોતા વગર રહે નહીં, પાછળ પડી જાય રાત દિવસ મળી જાય છે. પણ એક વાર એની ખોજ એવી ચાલે છે જેને પૂર્ણ થવું છે એને, બીજાને નથી ચાલતી ને ને એનો પત્તો મળે છે. અને તેમાંથી જ પૂર્ણ વિતરાગ દશા પ્રગટ થાય છે. એ રીતે જેમ જેમ પોતે નિર્વિકલ્પ સ્વરૂપમાં જામતો જાય છે, જામતો જાય છે, તેમ તેમ નિર્વિકલ્પ દશા વધતી થઈને સંપૂર્ણ નિર્વિકલ્પ દશા રૂપી કેવળ જ્ઞાન વિતરાગ દશા, પૂર્ણ વિતરાગ દશા પ્રગટ થાય છે. બારમા ગુણ સ્થાને પૂર્ણ વિતરાગ થઈ જાય છે. સાતમાંથી તો પછી નિર્વિકલ્પ દશાના જ બધા ગુણસ્થાન છે. બારમા ગુણસ્થાને પૂર્ણ વિતરાગ થઈ જાય છે. તેરમા ગુણસ્થાને કેવળ જ્ઞાનને પરમાનંદ પણ પ્રગટ થઈ જાય છે. બસો ને 67 થી હોય આશય લખો. આત્મસ્વરૂપ સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છે. એ સિદ્ધાંત અનુસાર ત્રણ પ્રકારે ભિન્નતાનું પ્રતિપાદન આવે છે. એક બે ત્રણ રંગો પછી નંબર એક પર દ્રવ્યોથી ભિન્નતા, નંબર બે વિભાવોથી ભિન્નતા, નંબર ત્રણ એક સમયની શુદ્ધાશુદ્ધ પર્યાયોથી ભિન્નતા. વસ્તુ સ્થિતિની